જોયું પ્રેમવદા મહારાજને, તું મોરા ન માનીશ, મને કોઈ પણ જાતના પાન તોડવાનો ક્ષોભ છે, પણ મહારાજ મને તેમની સાથે સાક્ષી તરીકે લઈ જવાના, ચાલ જીવ, કહી શકુંતલા આગળ થઈ. અત્યારે તે યૌવનના પ્રથમ આકર્ષણની અસર નીચે હતી. દુષ્યંત તરત શકુંતલાની સાથે થઈ ગયા. બંને પડખો પડખ ચાલતા બહાર નીકળ્યા. જાણે શૌર્ય અને સૌંદર્યનો જોડી નીકળી. પ્રેમવદા એ બંનેને જતા મુગ્ધ ભાવે જોઈ રહી. તેણે ભીમેશ્વરે કહ્યું છે જુગતે જોડી, અને પ્રેમવદા રસોડામાં પાછી ગઈ. દુષ્યંત અને શકુંતલા કેરના પાન લઈને પાછા આવ્યા ત્યારે તેઓ પરસ્પર વિશેષ નિકટ આવ્યા હતા. ખડખડાટ હાસ્યનું સ્થાન ગાંભીર્યએ લીધું હતું. મધ્યાહન ભોજન આનંદથી પત્યું. ત્યારબાદ મુખવાસ લેતા દુષ્યંતે કહ્યું, સાર્દ્રત બપોર નમતા હું આશ્રમ છોડી મારી સેના પાસે પાછો જવા માંગુ છું. કેમ? શકુંતલાથી અનાયસ બોલાઈ ગયું. દુષ્યંતની જવાની વાત તેને રુચિ નહોતી. પ્રતિષ્ઠાનપુર મેં 2 માસથી છોડ્યું છે. માતા રથંતરી દેવી અને અમાત્ય પિશુન ત્યાં છે, એટલે ચિંતા જેવું કશું નથી, પણ ઘેર તો જવું જોઈએ ને. દુષ્યંત વ્યવહારની સપાટી પર વાત કરી રહ્યા. આ પ્રશ્નમાં શકુંતલાનું મન જાણવાની ચાલાકી પણ હતી. મહારાજ સાર્દત્તે કહ્યું, આપની અનુપસ્થિતિમાં રાજ્યના કેટલાક મહત્વના કાર્ય સ્થિતિગત થઈ ગયા હશે, તે હું સ્વીકારું છું. રાજમાતા અને અમાત્ય તથા રાજવીમાં ફેર તેટલો ફેર, કેટલાક કામ આપ જ કરી શકો, પણ હું એક પ્રશ્ન પૂછ્યા વિના નહીં રહી શકતો. ગુરુદેવ કણવા આશ્રમમાં હોત તો આપ પાછા જવાની આવી ઉતાવળ કરત? તો હું રોકાત, દુષ્યંતે કસી દ્રીધા વિના ઉત્તર આપ્યો. તમે જાણો છો કે હું અહીં થોડા દિવસ રોકાવાની ગણતરી કરીને આવ્યો હતો. મહારાજ, આપ વિચિત્ર વાત કરો છો. દાદા હોત તો આપ આશ્રમમાં રોકાત, અને અમે બધા કોણ છીએ? આપના શત્રુ? ખેર, આપ મોટા રાજા ધીરાજ છો. આપ અમને અન્યાય કરો, અમારી લાગણીને નિર્દયપણે ઠુકરાવો, તોય અમારાથી શું કહેવાય? બધું મૂંગે મોઢે સહી લેવું રહ્યું. સારું, જાઓ, પાછા અમારી લાગણી ભૂલી જજો. અમે તમને નહીં ભૂલી શકીએ, તેથી તમને શું? પ્રેમવદા શકુંતલાનો અવતાર આવ્યો હોય તેમ બોલી. હું શું કરું તો તમારી લાગણીને માન આપ્યું કહેવાય? દુષ્યંતે આ પ્રશ્ન દ્વારા પોતાનો આગ્રહ જતો કરવાની તત્પરતા દર્શાવી. શકુંતલાને છોડીને જવાનું તો તેમને પણ નહોતું ગમતું. ઓહો, એ કોયદાનું નિરાકરણ કરવા અમાત્ય પરિષદ બોલાવવી પડશે. પ્રેમવદાનો મીઠો છણકો મુગ્ધ કરી દે તેવો હતો. અમારા ભલા ભોરા ગૌતમીને પૂછશો તો તે આપને રસ્તો સુજાડશે, આપને સૂચતો નથી એટલે. હા મહારાજ, તમે રોકાવ, શાંત ગૌતમીએ તાપસી પૂરી. ગૌતમી, પ્રેમવદા તમે કેમ ભૂલી જાઓ છો? ગરધણીની જેમ અતિથિએ પણ પોતાનો ધર્મ પાળવાનો હોય છે. શકુંતલાએ સર્વોચ્ચ ન્યાયમૂર્તિની અદાથી ચુકાદો આપ્યો, તેનું સત્તાવાહીપણું ગમી જાય તેવું હતું. એટલે દુષ્યંતને શકુંતલાએ ચર્ચાના મેદાનમાં ઝુકાવ્યું તે ગમ્યું. ન સમજ્યા તો સાંભળો, અમારી સંમતિ વિના તમારે આ આશ્રમ છોડીને પ્રતિષ્ઠાનપુર જવાનું નથી. શકુંતલાએ અધિકારપૂર્વક આદેશ આપ્યો. એ આદેશનું પાલન થશે એવી તેને ખાતરી હતી. સાર્દૂત તમને સમજાવી શકત. ગૌતમીને હાથે પગે લાગી તેમની રજા મેળવી લે. અંશુયા અને પ્રિયવંતાને મારી મુશ્કેલીઓની વાત કરી પીગરાવી શકત, પણ કુલપતિશ્રીની અનુપસ્થિતિમાં આશ્રમની અધિષ્ઠાત્રી દેવી શકુંતલા આપ ખુદ આદેશ કરે ત્યારે શરણાગતિ સ્વીકારવા સિવાય બીજો કોઈ માર્ગ છે ખરો? દુષ્યંતે ભાવતું નાટક બરાબર ભજવી બતાવ્યું. બીજે દિવસે આશ્રમમાં લતા મંડપમાં શકુંતલા અને દુષ્યંત એકાંતે બેઠા રસ સમાધિમાં લીન વાતો કરતા હતા. શકુંતલા, તમે આપણા લગ્ન સામે શું વાંધો છે? દુષ્યંત શકુંતલાને એક વચનથી સંબોધી શકે એટલા નિકટ બંને આવી ગયા હતા. તમારી સાથે લગ્ન કરવામાં મને વાંધો છે એમ મેં ક્યારે કહ્યું? મારા શરીરનો અણુએ અણુ તમને ઝંખે છે, અંતરથી હું તમને અર્પણ થઈ ચૂકી છું. શકુંતલાએ પોતાનો મનોભાવ વ્યક્ત કર્યો. લજ્જાનો તબક્કો ક્યારનો પૂરો થઈ ગયો હતો? તો આજ આપણે અગ્નિદેવીની સાક્ષીએ આપણા લગ્ન ઉજવીશું. દુષ્યંત શકુંતલાને પામવાની અધિરાઈ અંકુશમાં રાખી શકે તેમ નહોતો. આપણા લગ્ન આજ ઉજવવા? એ કેવી રીતે બને? દાદા યાત્રાએ ગયા છે, તેમની મંજૂરી વિના હું લગ્ન કેવી રીતે કરી શકું? એમ કરું તો મેં દાદા સાથે છળ કર્યું કહેવાય. દાદા કણવને હું કદી ન છેતરું. મહારાજ, તમે અકરાશો નહીં, નિશ્ચિંત રહેજો. તમને મેં જીવનસાથી તરીકે પસંદ કર્યા છે એટલું જાણશે કે તરત દાદા મારો હાથ તમારા હાથમાં સોંપશે. સ્નેહ અને ઔદાર્ય બાબતમાં દાદા અજોડ છે. શકુંતલા લગ્ન વયે પહોંચી હોવા છતાં પાલક પિતાની યાદે બાળકસમી બની જતી. પૂજ્ય મુનિશ્રી આપણા લગ્ન સામે વાંધો લે તેવી આશંકાથી હું લગ્નવિધિ તાત્કાલિક પતાવવાનું નથી કહેતો, દુષ્યંતે સ્પષ્ટતા કરી. તો શકુંતલા દ્રષ્ટિ દ્વારા પણ પ્રશ્ન પૂછી રહી. કુલપતિની વાટ જોઈએ તો આપણો હસ્તમેળાપ ક્યારે થાય? કણ્વ મુનિ યાત્રા પરથી પાછા આવે ત્યાં સુધી તો આપણા લગ્ન ન જ થઈ શકે ને? જે લગ્ન દાદા અવશ્ય માન્ય રાખવાના છે તે ઉર્મિલતામાં તણાઈને બે ત્રણ મહિના આગા ઠેલાવવાનું મને યોગ્ય નથી લાગતું. દુષ્યંત, બે ત્રણ માસનો સમયગાળો અનંતકાર હોય તેવા ભાવપૂર્વક બોલ્યા. તમને યોગ્ય લાગે કે ન લાગે, બીજું શું થઈ શકે તેમ છે? શકુંતલા બંનેની સરખામણીમાં સ્વસ્થ હતી. પ્રેમના આવેગમાં તે માન્ય વિધિ નિષેધ અવગણવા તૈયાર નહોતી. તો શું કુલપતિ પાછા આવે ત્યાં સુધી આપણે વાટ જોતા બેસી રહેવાનું? દુષ્યંતે પોતાની અકરામણ વ્યક્ત કરવા યોગ્ય શબ્દો જડતા નહોતા. માનવ જીવનમાં તપનો મહિમા અમસ્તો મહાન નહીં કયો હોય. શકુંતલા ગંભીર હતી. દુષ્યંતનું ઢીલાપણું તેને રૂચતું નહોતું. તેને માટે તપની વાત સહજ હતી. તપનો મને વાંધો નથી, તને કાયમ માટે ગુમાવવી પડે તો? તેનો દુષ્યંતને પહાડ જેવો વાંધો હતો. તમને ઘણા બધા વાંધા છે તે હું જાણું છું, પણ એવા વાંધા ચલાવાય નહીં. જીવનમાં વિધિ નિષેધનું પાલન આવશ્યક છે, તેમાંથી ઊભું થાય છે સાંસ્કૃતિક સાતત્ય. શકુંતલા, હું જે સૂચવું છું તેમાં વિધિ નિષેધને અવગણવાની વાત નથી. ગંધર્વ લગ્ન ક્ષત્રિયો માટે વિહિત છે. દુષ્યંતે શાસ્ત્રનો આધાર શોધ્યો. લગ્નની સામાન્ય વિધિ છોડી ગાંધર્વ લગ્ન ન કરીએ તો આપણે જીવનભર અર્ઘા રહી જઈએ એમ તમે માનો છો? તમારામાં આવી અશ્રદ્ધા ઉપસ્થિત થવાનું કારણ શું છે? મને કોઈમાં અશ્રદ્ધા નથી. તમે બધા રાજવીના જીવન ધર્મથી અજ્ઞાત હોવાથી તેને કરવાની દોડધામનો તમને ખ્યાલ નથી. શકુંતલા, કુલપતિ યાત્રા પછી પાછા આવે ત્યારે હું કદાચ પ્રતિષ્ઠાનપુરમાં ન પણ હોઉં. રાજતંત્રના મામલા એવા અનિશ્ચિત હોય છે. યુદ્ધ સાથે અમારું રોજનું પનારું. તમારા અદ્ભુત હાથનો સ્ફૂર્તિપ્રદ સ્પર્શ આજ કર્યા પછી હું તને 10-12 માસ પર્યંત મારી અર્ધાંગી ન બનાવી શકું, તને મહારાણી પદ ન આપી શકું, તો મારી મનોવેદના કઈ કક્ષાએ પહોંચે તેનો તે વિચાર કર્યો છે? પ્રતિષ્ઠાનપુર સમર્થ મહારાજાધિરાજ કરગરતા હતા, લાચારી તેમને રૂમે રૂમે નીતરી રહી હતી. મહારાજ, તમે કહો છો તેમ ગાંધર્વ લગ્ન નિષિદ્ધ ન હોય તો મને એ વિધિ અનુસાર તમારી સાથે જોડાવાનો વાંધો નથી, પરંતુ લગ્ન બાદ તરત નાસી જવાની વાત નહીં કરાય. તમારે અહીં મારી સાથે નિરાંતે રહેવું પડશે. શકુંતલા દુષ્યંતની ઈચ્છાને અનુકૂળ થવા નથી, તેને પણ દુષ્યંતનું આકર્ષણ ઓછું નહોતું. આવી અનુપમરૂપ સુંદરી સાથે લગ્ન બંધનથી જોડાયા પછી તેને છોડીને તરત જતા રહો એવો અભાગ્ય પતિ પૃથ્વીના પળ પર હશે ખરો? શકુંતલા, હું ન દેવ છું ન ઋષિ, હું છું પૃથ્વીનો સામાન્ય માનવી. તારી સ્નેહ મદીલી આંખને પિંજરે પૂરાયેલો પ્રેમી છું. દુષ્યંત પોતાનો અંતરતમ મનોભાવ વ્યક્ત કરી રહ્યા. સારું, મને એક રાત આ વાત પર વિચાર કરવા દો, કહી શકુંતલાએ વાતનો બંધ વાર્યો. શકુંતલાએ દુષ્યંત સાથે ગાંધર્વ વિવાહથી જોડાવાની વાત સૌથી પહેલાં ગૌતમીને કરી. ગૌતમી તેથી આનંદ પામી, તેના નેત્રોમાં હર્ષ આશ્રુ ઉભરાયા. અંશુયા અને પ્રિયમ વદા શકુંતલાના કયા વિના તેનો દુષ્યંત સાથેનો સંબંધ સમજી ગયા. એ બંને બળી મોજથી શકુંતલાની મીઠી મસ્કરી કરતી. પોતાની સખી પ્રતિષ્ઠાનપુરની મહારાણી બને તેનો એ બંનેને ભારે પોરસ હતો. શકુંતલાના દુષ્યંત સાથેના ગાંધર્વ લગ્નની વાત ધીમે ધીમે સમગ્ર આશ્રમમાં પ્રસરી ગઈ. સૌને સોનામાં સુગંધ ભર્યા જેવું લાગ્યું. દુષ્યંત પ્રતિષ્ઠાનપુરને વિસરી ગયા હોય તેમ એક પખવાડિયાથી આશ્રમમાં રોકાઈ પડ્યા હતા. પ્રિય શકુંતલાને છોડીને જવાની તેમને કશી ઉતાવળ નહોતી. શકુંતલા કણ્વમુનિના આશીર્વાદ લીધા પહેલાં આશ્રમ નહીં છોડે એવી તેમની ધારણા હતી. મહારાજ, અમાત્ય પિશુને અણધાર્યા કણ્વ કુટીર સમક્ષ ઉપસ્થિત થતાં વિવેકપૂર્વક સાથ પાડ્યો. પિશુનો સાર સાંભળી મહારાજ ચોંક્યા. આવો, દુષ્યંતે બહાર આવી સ આશ્ચર્ય કહ્યું. અમાત્યજી, તમે ક્યાંથી? મહારાજ, હું આપને માટે ખાસ સંદેશો લઈને આવ્યો છું, પિશુને કહ્યું. ચાલો આપણે નિરાતે વાતો કરીએ. દુષ્યંત અમાત્ય પિશુનને લતા મંડપમાં દોરી ગયા. અમાત્ય દ્વારા આવેલો સંદેશો માત્ર ગુપ્ત નહીં, મહત્વનો પણ હોય તેની દુષ્યંતને ખાતરી હતી. પ્રતિષ્ઠાનપુરને લગતી માહિતી દુષ્યંતને ગુપ્તચરો દ્વારા અવારનવાર મળતી. અમાત્ય પિશુન આશ્રમમાં પહેલીવાર આવ્યા હતા. મહારાજ, પિશુને લતા મંડપના એકાંતમાં કહ્યું, રાજમાતા રથંતર દેવી એ આપને તત્કાલ પ્રતિષ્ઠાનપુર પાછા ફરવા કહેવડાવ્યું છે. પછી દુષ્યંતને આટલી ઉતાવળે પ્રતિષ્ઠાનપુર પાછા જવાની વાત રૂચી નહીં. પછી શું, આટલો જ સંદેશો આપને મોઢામોઢ પહોંચાડવા રાજમાતાએ મને અહીં મોકલ્યો છે? પિશુને સંદેશાનું મહત્વ સૂચવવા કહ્યું. અમાત્યજી, પ્રતિષ્ઠાનપુરમાં કશું અસાધારણ બનવા પામ્યું છે? તમે ન સંભાળી શકો તેવી કોઈ પરિસ્થિતિ? પોતાને પાછા બોલાવવા જેવી સામાન્ય બાબતમાં વ્યવહારથી અલિપ્ત રહેતા રાજમાતા સંડોવાયા, તેથી દુષ્યંત સંકોચાયા હતા. માતાના સંદેશાનું રહસ્ય જાણવા તેઓ આતુર હતા. મહારાજ, પ્રતિષ્ઠાનપુરમાં કશું ચિંતાજનક બન્યું નથી. પિસુન પોતાની વહીવટી કુશળતામાં શંકા ઉઠાવાઈ તેથી અંતરમાં નારાજ થયા. પોતાની કાર્યક્ષમતા અક્ષુણ છે એમ દર્શાવવા તેઓ મથ્યા. પોતાની ઉપસ્થિતિમાં અજુકતું બને નહીં, બને તો પરિસ્થિતિ સંભાળી લેવાની પોતામાં શક્તિ છે એ પ્રકારનો ભાવ પિસુનના કથનમાં હતો. મારી માહિતી પણ એવી જ છે, પરંતુ રાજમાતાના સંદેશાથી મારા મનમાં કેટલાક પ્રશ્નો ઉઠે છે. તમારા જેવા કાર્યદક્ષ અમાત્ય હાજર હોવા છતાં રાજમાતાએ રાજ્ય વ્યવસ્થાની ફિકર શા માટે કરવી પડી? તમારી અને રાજમાતાની વચ્ચે કશો મતભેદ ઉપસ્થિત થયો છે? તેમણે મારા પર કોઈ પત્ર મોકલ્યો છે? દુષ્યંત પરિસ્થિતિનો તાગ લેવા મથ્યા. ના મહારાજ, રાજમાતાએ 11 વર્ષ પહેલાં તેમની પાસે પહોંચી જવા માત્ર મૌખિક રીતે કહેવડાવ્યું છે. રાજમાતા તમને સંદેશવાહક બનાવે છતાં તમારી સાથે મને પાછો બોલાવવાના કારણની ચર્ચા ન કરે તે વિચિત્ર નથી લાગતું? દુષ્યંત ઉસકે રાતમાં 11 વર્ષ પહેલાં પ્રતિષ્ઠાનપુર પહોંચી જવાના મુદ્દા પર અત્વે બેધ્યાન રહી ગયા. બધું જ વિચિત્ર છે મહારાજ, મને ખેપિયો બનાવે એ જ વિચિત્ર ઘટના નથી, પરંતુ આદેશ થાય ત્યારે હું માન અપમાનના આડાઅવળા વિચાર કરવા થોપતો નથી. મારો ધર્મ આદેશનું પાલન કરવાનો, એટલું જ હું સમજુ છું. મેં જોયું કે રાજમાતા ગંભીર હતા, તેમણે મને વિશેષ કહ્યું નહીં, મેં પૂછ્યું નહીં. આપની સમક્ષ અટકરની વાતો કરવાનું યોગ્ય નહીં. મેં રાજમાતાનો આદેશ આપની સમક્ષ રજૂ કરી દીધો, પિશુને સ્પષ્ટ વાત કરી. સારું, માતાની ઈચ્છાનું માન રાખવું પડશે. મહત્વની બાબત હોય તો જ તેઓ મને આમ બોલાવે. દુષ્યંતને અમાત્ય સાથે માતાના વર્તનની વિશેષ ચર્ચા કરવાનું ઠીક ન લાગ્યું. મહારાજ, હવે આપની સી આજ્ઞા છે? હું રોકાઉં કે તાબડતોબ પ્રતિષ્ઠાનપુર પાછો જાઉં? રાજમાતા કાગના ડોરે મારી વાત જોતા હશે, અમાત્યએ કહ્યું. અમાત્યજી, તમે અહીંથી સીધા આપણી સેનાનો પડાવ છે ત્યાં જાઓ. ત્યાંથી પડાવ ઉઠાવી સેના પ્રતિષ્ઠાનપુર તરફ પ્રયાણ આદરે, માર્ગમાં સમય ન બગડે. દુષ્યંતે ત્વરિત નિર્ણય લીધો. અને મહારાજ, આપ અપાત્યે આ સ્પષ્ટ પ્રશ્ન દ્વારા સૂચવ્યું કે રાજમાતાનો આદેશ સેનાને નહીં મારા જ દુષ્યંતને લાવવાનો હતો. તમે સેના સાથે શક્રાવતાર પહોંચશો તે પહેલાં હું તમારી સાથે થઈ ગયો હોઈશ. સેના પ્રયાણ કરે તે પહેલાં મારો રથ અહીં તાબડતોબ પહોંચાડજો. અશ્વ નહીં પણ રથ મોકલવાનો છે. દુષ્યંતે રાજવીના સ્વાભાવિક અધિકારથી આજ્ઞાઓ આપવા માંડી. અમાત્ય પિસુન આશ્રમમાં જમવા રોકાયા વિના ગયા. પિસુન ગયા એટલી વાર માંડ મનોનિગ્રહ કરી શક્યો હોય તેમ દુષ્યંત તરત શકુંતલા પાસે પહોંચ્યા. દુષ્યંત આવ્યા ત્યારે શકુંતલા અંસુયા અને પ્રિયમવદા સાથે ગોષ્ઠી કરતી હતી. સખીઓએ વાતોમાં તલ્લીન જોઈ દુષ્યંત થોડીવાર બહાર સ્તંભી ગયા. શકુંતલા, તું વનવગડાનું પુષ્પ રાજપ્રસાદના અનૈસર્ગિક વાતાવરણમાં તારો મેર કેવી રીતે બેસાડીશ? પ્રિયમવંદાએ જીવનનો ગંભીર પ્રશ્ન પણ તેને સહજ એવી હળવી રીતે રજૂ કર્યો. પ્રિયમવદા, જીવન છે ત્યાં પ્રશ્નો છે. સંસારના પાયા સમૂહ સહજીવન શરૂ થાય એટલે કેટલાક પરિવર્તનો અનિવાર્ય. પ્રેમનું પાથેય ભરપૂર હોય તો જીવન પદ્ધતિનો ગમે તેવો ફેરફાર આસાનીથી સિદ્ધ થાય છે. શકુંતલાએ આ બાબતનો વિચાર કરી રાખ્યો હોય તેમ લાગ્યું. શકુંતલા, તું અમને ભૂલી જશે? અનસુયાએ મમતાપૂર્વક પૂછ્યું, ભૂલી જાઉં કોને? તમને? કર્ણવ આશ્રમને? મારી જાતને ભૂલું તો હું તમને ભૂલી શકું? શકુંતલાનો સ્વર લાગણીથી ભર્યો ભર્યો હતો. કોઈએ કોઈને ભૂલવાની જરૂર નથી. સ્તંભી ગયેલ દુષ્યંતે પ્રવેશતા કહ્યું. દુષ્યંતને જોઈ અનસુયા પ્રિયમવદા ઊભી થઈ. કહ્યું, હવે અમે જઈએ, બેસો. જશો ક્યાં? દુષ્યંત આટલા દિવસમાં શકુંતલાની સખીઓ સાથે નિકટતા સાધી શક્યા હતા. મહારાજ, પ્રિયમવદાએ ટીખર કર્યું, આપ નવપરણીતોના એકાંતમાં ભંગ પાડવાનું પાપ અમારાથી નહીં થાય, એ પાપમાંથી છૂટીએ ક્યારે? પ્રિયમવદા, તમારી વિવેક બુદ્ધિ માટે મને માન છે, પરંતુ અત્યારના વિશિષ્ટ સંજોગોમાં એવો વિવેક આવશ્યક નથી. મને પ્રતિષ્ઠાનપુર પાછા ફરવાનું કહેણ આવ્યું છે. દુષ્યંતે શક્ય તેટલી કુશળતાથી પોતાના પ્રયાણની વાત કરી. ક્યારે? શકુંતલાથી આવેગપૂર્વક પૂછાઈ ગયો. દુષ્યંત સાથેનો થોડા દિવસનું સહજીવન તેને જાણે ગઈકાલે શરૂ થયું હોય તેવું લાગતું હતું. હજી તો તેમની મૂળ વાતો બધી બાકી હતી. સુખનો સમય ઝડપથી વીતી જતો લાગે છે. નાળ પીતી દુષ્યંતે શકુંતલાનો હુલામણા નામે સંબોધી પ્રતિષ્ઠાનપુરથી માતા રથંત્રી દેવીનો આદેશ આવ્યો છે, મારે તાત્કાલિક ત્યાં પાછા જવાનું છે. દુષ્યંતે માતાની આદેશથી જવું પડે છે તેનો ખાસ નિર્દેશ કર્યો. પ્રતિષ્ઠાનપુરમાં તમારી તત્કાલ જરૂર કેમ પડી? શકુંતલાએ ઉદ્વેગપૂર્વક પૂછ્યું. રાજમાતા મહત્વના પ્રયોજન વિના મહારાજને પાછા ન બોલાવે એટલું સમજવા છતાં શકુંતલા પતિ વિયોગની વાતથી બેબાકરી બની ગઈ. એના ગૌરવદન પર ગ્લાની છવાઈ ગઈ. માતાએ વિગતવાર કશું જણાવ્યું નથી, પરંતુ તેમની આજ્ઞાનું ઉલ્લંઘન કેમ થઈ શકે? જવું તો પડશે. દુષ્યંતે અર્ધ સ્વગત બોલતા હોય તેમ કહ્યું. તો શું તમે મને છોડીને ચાલ્યા? શકુંતલા પરભર મન પરનો કાબુ ગુમાવી બેઠી હોય તેમ આછું ડૂસકું ભરી બેઠી. તેના સ્વરમાં કંપ હતો. તેના રમ્ય વદન પર આશંકાનું લેપન થઈ ગયું. શકુંતલા, આટલી વ્યાકુળતા શા માટે? દુષ્યંતે શકુંતલાના માથા પર સ્નેહભર્યો હાથ ફેરવતા કહ્યું, તારે તો મારી સાથે પ્રતિષ્ઠાનપુર આવવાનું છે. હું તને છોડીને જઉં એવી કલ્પના સરખી તને કેમ આવે છે? તારા પુરાણા સંગાથીને છોડવા પડે તેનું દુઃખ થાય તે હું સમજી શકું છું. મહારાજ, હું અત્યારે તમારી સાથે આવું તે શક્ય નથી. શકુંતલા ક્ષણ પહેલાંની નબળાઈ ખંખેરી નાખતી હોય તેમ ટટ્ટાર થતાં બોલી, પુષ્પ સમી શકુંતલા એકાએક વ્રજ્ર સમી કઠણ થઈ ગઈ. તેના અવાજમાં લાચારીનો અંશ સરખો નહોતો. પોતાની વાત પર તે મક્કમ હતી. એ શું બોલી શકુંતલા? મારી સાથે આવવાનું શક્ય શા માટે નથી? દુષ્યંત ડગાઈ ગયા. દેવ, તમારી સાથે પ્રતિષ્ઠાનપુર આવવામાં મને નિષ્કારણ વાંધો તો ન જ હોય. આ ભવ અને ભવોભવ તમને અનુસરવું એ જ મારો ધર્મ. તેમાં કદી ખામી ન આવે એ જ મારી સતત પ્રાર્થના. પરંતુ અત્યારે તો હું માત્ર અંગત કારણસર તમારી સાથે નહીં આવી શકું. શકુંતલા શાંતિપૂર્વક દુષ્યંતની ભડક દૂર કરવા મથી, આવી વાત ન કર શકુંતલા. લગ્ન પછી આપણે દ્વૈત મતી અદ્વૈત બન્યા. આપણે ક્યારેય જુદા પડવું નથી. પ્રતિષ્ઠાનપુરમાં તું મારી સાથે રથમાં પ્રવેશે અને સમગ્ર નગરી તારા વધામણા કરતી હોય તે જોવા હું ઉત્સુક છું. દુષ્યંતે પોતાની મનોવાંછના વ્યક્ત કરી. મને પણ એવું ગમે. દેવ, લોક સત્કાર ઝીલતી હું તમારી જોડાજોડ રથમાં નીકળી હો અને દ્રશ્યની રમણીય કલ્પના પર વારી જાઉં છું. શકુંતલા દુષ્યંતની લાગણીને આઘાત આપવા નહોતી માંગતી, તો એ રમણીય કલ્પના સાકાર કરવા તારે મારી સાથે જ આશ્રમમાંથી નીકળવું જોઈએ. મેં રથ મંગાવ્યો છે, તે થોડા સમયમાં આવી જશે. દુષ્યંત પોતાના તાનમાં શકુંતલાનું દ્રષ્ટિબિંદુ સમજી શક્યા નહોતા. શકુંતલાને પોતાનું સ્વતંત્ર દ્રષ્ટિબિંદુ હોઈ શકે એ વાત દુષ્યંતને હજી શીખવાની હતી. મહારાજ, તમે શું ઈચ્છો છો? શકુંતલાએ પૂછ્યું. તું આશ્રમવાસીઓની રજા લઈ જલ્દી તૈયાર થઈ જા. મહારાજ, જીવન એટલું સરળ હોત તો કેવું સારું થાત. વાંધો શો છે? દુષ્યંતના સ્વરમાં અધીરાઈ હતી. જેના આશીર્વાદ મારે મન સૌથી મૂલ્યવાન છે તે દાદા કણવ આશ્રમમાં ક્યાં છે દેવ? શકુંતલાએ નમ્રતાપૂર્વક કહ્યું, દાદા, તેમના આશીર્વાદનું મને પણ મોટું મૂલ્ય છે. પૂજ્ય કણવ મુનિ યાત્રા પછી પાછા ફરશે ત્યારે આપણે બંને તેમની આશીષ લેવા આશ્રમમાં અવશ્ય આવીશું. દુષ્યંતે શકુંતલાની મૂંઝવણનો ઉકેલ સૂચવ્યો. મહારાજ, હું દુરાગ્રહી લાગું તો ક્ષમા કરજો. તમારો એક ઘડીનો વિયોગ મને કારમો લાગે છે. તમારા આગ્રહથી દાદાની સંમતિ લેવાની રાહ જોયા વિના મેં ગાંધર્વ લગ્ન તો કર્યા, પણ દાદાની આશીષ લીધા પહેલાં કણવ આશ્રમ નહીં છોડું. એમ કરું તો હું ભાગી નીકળી હોઉં એમ મને લાગે, એવું હું કદી ન કરું. શકુંતલા અંતરમાં ગોરાતી વાત શક્ય એટલી સ્પષ્ટ રીતે વ્યક્ત કરવા મથી. શકુંતલા, મારે પ્રતિષ્ઠાનપુર પાછા ગયા વિના ચાલે તેમ નથી. દુષ્યંતે પોતાની લાચારી ફરી ફરીને ગાઈ બતાવી. તો અત્યારે આપ એકલા જાઓ. શકુંતલા ભલે અહીં રોકાતી, દાદા કણો આવી ગયા પછી અમે સામે ચાલીને શકુંતલાને પ્રતિષ્ઠાનપુર મૂકવા આવીશું. અંશુયાએ તોડ સૂચવ્યો. અંશુયા, હું બાલિશ લાગું તો મને ક્ષમા કરજો, પણ મારી સહધર્મચારીની મારી રાજધાનીમાં સામૈયાની ધામધૂમ વિના પ્રવેશે તે મને યોગ્ય નથી લાગતું. મહારાજ, પ્રિયંવદા વચ્ચે બોલી ઉઠી, બધી બાબતમાં તમારી હઠ નહીં ચાલે. કાં તો તમે રોકાઈ જાઓ. અગર અમારી આશ્રમ પુત્રીને અમે તમારે ત્યાં જે રીતે મૂકી જઈએ તે સ્વીકારી લો. જીવનમાં દરેક પ્રશ્નના બે જ ઉકેલ નથી હોતા. દુષ્યંતે હરવાસનો ભાવ અનુભવતા કહ્યું, તો ત્રીજો ઉકેલ બતાવો ને. આપને કોણ રોકે છે? પ્રિયંવદા બોલી, કુળપતિ શ્રી કણવને પાછા આવતા 2 મહિના લાગશે. કાં 2 મહિના પછી હું શકુંતલાને તેડવા સેનાપતિ મોકલીશ. દાદાને પાછા આવતા થોડું વહેલું મોડું થાય તો? પ્રિયંવદાએ શંકા વ્યક્ત કરી. વહેલું થાય તો કશો વાંધો આવે તેમ નથી, મોડું થાય તો સેનાપતિ અને તેમના માણસોને ખવડાવવા પૂરતું ધાન્ય કણવ આશ્રમમાં છે. આટલા દિવસોમાં મેં આ બાબતની ખાતરી કરી લીધી છે. દુષ્યંત ઘણીવારે ગમ્મત કરવાના તોરમાં આવ્યા અને કોઈ તેમની વાત પર હસી શક્યું નહીં. વિધાતાને સુભગ મિલનની જોડાજોડ વસમો વિયોગ યોજવાની સી મજા આવતી હશે. શકુંતલાએ આછો નિશ્વાસ નાખ્યો. વિયોગની વેદના મને ઓછી છે એમ ન માનીશ. દુષ્યંત પ્રિયતમાને આશ્વાસન દેવા મથ્યા. મહારાજ, તમે ખરા છો. તમારે બંનેને બહુ તો 2 મહિનાનો વિયોગ છે. એ પછી તમે બંને જીવનભર સાથે રહેવાના છો. મારો અને અંશુયાનો તો વિચાર કરો. અમારી સખી એકવાર આશ્રમમાંથી ગઈ પછી અમે તેનું દર્શન ક્યારે પામવાના? સદાય ટીખર કરવામાં મસ્ત પ્રેમવદા ગરગરી થઈ ગઈ. ખરું છે, અંશુયાએ કહ્યું, શકુંતલા વિદાય લેશે ત્યારે માત્ર આશ્રમવાસીઓ જ નહીં, આશ્રમના પશુ પંખી અને વૃક્ષવેલીઓ પણ વિરહ અનુભવવાના છે. પણ દીકરી તો પારકુજન, તેને સાસરે વરાવ્યા વિના કેમ ચાલે? વાતાવરણ ગંભીર બની ગયું. આ ગંભીરતા હળવી કરવા દુષ્યંતે કરાર કરતા હોય તેમ કહ્યું, શકુંતલાને તેડવા બરાબર 2 મહિના પછી સેનાપતિ થોડા માણસો સાથે કર્ણવ આશ્રમમાં આવી પહોંચશે, એ વાત પાક્કી. 3 અસ્વીકાર. માં, મને આટલી તાકીદે બોલાવવાની જરૂર કેમ પડી? દુષ્યંતે પ્રતિષ્ઠાનપુર પહોંચી માતા રથંતર દેવીના ચરણ કમરમાં શિર ઝુકાવતા પૂછ્યું, મહારાજ, દુષ્યંતને આવેલા જોઈ રાજમાતા પાસે બેઠેલી રાણી વસુમતી ઊભી થઈ ગઈ. સાસુની હાજરીમાં તેણે નેત્ર દ્વારા પતિનું અભિવાદન કર્યું. રાજમાતાને ચામર ડોરતી દાસીઓ પણ જરા દૂર ખસી ગઈ. રાજમાતા રથંતર દેવી ગોર નહોતા, પણ તેમના મીઠા વદન પરનું લાવણ્ય એવું અપ્રતિમ હતું કે તેમને ચારુતર વર્ગમાં મૂકવા પડે. તેમના પુષ્ટ ઓષ્ઠનો મધુર વરાંક 150 વર્ષની વયે પણ કમનીય લાગતો. તેમની ઝીણી છતી તેજસ્વી અને માયારૂ આંખમાં સદાય સ્નેહની ભરતી ચડેલી દેખાતી. તેમનો ચરકતો શ્વેત કેશ કલાપ જીવનની અનુભવ સમૃદ્ધિનો ઘોતક લાગતો. તેમના સમગ્ર વ્યક્તિત્વમાંથી શાંતિ નીતરતી. એક શબ્દથી ચાલે તેમ હોય તો રથંતર દેવી 2 શબ્દ ન બોલતા સૌને સહાયભૂત થવાનો તેમનો સ્વભાવ હતો. પોતાની પ્રશંસા કરાવવાથી રથંતર દેવી પ્રયત્નપૂર્વક દૂર રહેતા. પર્જન્યની સાહજિકતાથી રાજમાતા સૌના પર હેત વરસાવતા, આપી છૂટવામાં આનંદ અનુભવતા. રાજમાતા કોઈ પાસે કશી અપેક્ષા ન રાખતા. ઉમદા સ્વભાવને લીધે રાજમાતા સૌના તરફથી આદર પામતા. રાજમાતા પોતાના પર વિશિષ્ટ વહાલ વરસાવતા એમ સૌને લાગતું. મહારાજ દુષ્યંત કરતાં પણ પોતે રાજમાતાના વિશેષ કૃપાપાત્ર છે એમ માનનારા પણ કેટલાક હતા. દુષ્યંત, તને બોલાવવા અમાત્ય પિશુનને મોકલ્યો તેથી તું નારાજ થયો? નાના કામ માટે મોટા માણસને શ્રમ આપ્યો એમ લાગ્યું? રાજમાતા રથંતર દેવીના ગૌરવાન્વિત વદન પર પરભર લાચારીનો ભાવ જપક્યો. પોતાની દુષ્ટતા માટે ક્ષમા માંગતા હોય એવી દીનતા તેમના સ્વરમાં હતી. સ્વભાવની આવી કુમાશને લીધે તેઓ સૌના આદરપાત્ર બન્યા હતા. માં, તમારા પર નારાજ થનારો હું કોણ? મને થોડું આશ્ચર્ય થયું. તે સાચી વાત. દુષ્યંતે પૂજ્ય ભાવપૂર્વક માતાને ઠીક લાગે તે કરવાનો અધિકાર છે એમ સૂચવ્યું. ખાસ મહત્વના કાર્ય વિના હું તને બોલાવવા અમાત્યને ન મોકલું, એટલું તો સમજ્યો હતો ને? રથંતર દેવીએ દુષ્યંતને માથે વાલ ભર્યો હાથ ફેરવ્યો. સમજ્યો એટલે તો તાબડતોપ આવ્યો. માં, હવે કહો, તમે મને શા માટે બોલાવ્યો છે? દુષ્યંત માતાના પલંગ પાસે નીચે બેસી ગયા. માથું નીચું રાખી તેમણે માતાને હાથ ફેરવવાનું ચાલુ રાખવા સૂચવ્યું. માતા પાસે લાડ કરવાની મહારાજ દુષ્યંતની એ રીત હતી. તેમને માતા સમક્ષ બાળક રહેવું ગમતું. જેની સમક્ષ બાળક બની શકાય તેવી પ્રભાવશાળી માતાના પુત્ર હોવાનું તેમને ગૌરવ હતું. દુષ્યંત, મને તેડું આવી ગયું. રથંતર દેવીએ દેવદર્શને જવાની વાત કરતા હોય એટલી સહજતાપૂર્વક કહ્યું. તેમના વદન પરની એકે રેખા બદલાઈ નહીં. મૃત્યુ કપડાં બદલવા જેવી સામાન્ય બાબત છે. એ સંસ્કાર તેમણે આત્મસાત કર્યો હતો. શી વાત કરો છો માં, જવાની એટલી ઉતાવળ શા માટે? દુષ્યંત પગ નીચે સાપ આવી ગયો હોય તેમ ચોંકી ઉઠ્યા. માતા કયા તેડાની વાત કરે છે તે દુષ્યંત બરાબર સમજ્યા હતા. દુષ્યંત એમાં અકરાઈ શું ઉઠ્યો? સૌને માટે એક દિવસ જવાનું નિશ્ચિત છે, મને તેની આગળથી જાણ થઈ, તેને હું વરદાન સમજુ છું. રથંતર દેવી તદ્દન સ્વસ્થ હતા. માં, મૃત્યુ અને વરદાન બંને સાથે ક્યાંથી સાંકળી દીધા? દુષ્યંતને માતા મરવાની વાત કરે તે ગમતું નહોતું. કોઈ બાળકને માતાના મૃત્યુની વાત ગમે છે? દુષ્યંત, માતા કાલિંદીએ મૃત્યુ પહેલાં મને આશીર્વાદ આપ્યા હતા કે રથંતરી, તને ધન કે આભૂષણ આપવા ઈચ્છા થતી નથી. મારી ચીર વિદાય વેરા તમે એટલી આશીષ આપું છું કે તારી અંતિમ ઘડીનું જ્ઞાન તમે 10 દિવસ પહેલાં થઈ જશે. બસ એ ઘડી આવી પહોંચી છે. સપ્તાહ પહેલાં તારા પિતા દિવંગત મહારાજ ઈલલ મને સ્વપ્નમાં આવ્યા હતા. કહે, ચાલ રથંતરી. કાલિંદી ઈલલના માતા દુષ્યંતના દાદી. હું તૈયાર છું, મેં હોશ ભેર કહ્યું. તેમણે મને યાદ કરી, એ જ મારું પરમ સદભાગ્ય હતું. નહીં, તું તૈયાર નથી, તારા પિતાએ કહ્યું. દુષ્યંતના મેરા કર્યા વિના તારાથી પ્રાણ ત્યાગની વાત કેમ કરાય? તમે ચેડવા આવો પછી પરનોય વિલંબ કેમ કરાય? મને મહારાજ ઈલલ જીવંત હોય તેવું લાગતું હતું. રથંત્રી, અત્યારે હું તને તેડવા નથી આવ્યો, ચેતવવા આવ્યો છું. શી ચેતવણી દેવાની છે? મરતી સાસુના આશીર્વાદ હું ભૂલી ગઈ હતી. 10 દિવસ પછી 11મે દિવસે બીજે પહોરે તું દેવલોક પામીશ. એ પહેલા અમાત્યને મોકલી દુષ્યંતને અહીં બોલાવી લે. જેવી આજ્ઞા, મેં કહ્યું અને મારી આંખ ઉગડી ગઈ. તમે તાબડતોબ બોલાવવાનું કારણ હવે સમજ્યો ને? પરમ દિવસે 11 છે. રથંતર દેવી ગંભીર બની ગયા. માં, તમારું સ્વાસ્થ્ય જોતા તમે અવશ્ય સતાયુ થશો. સ્વપ્નની વાતનો તમને ભય લાગે છે? ભય માત્ર ખંખેરી નાખો, બધા સ્વપ્ન સાચા નથી પડતા. દુષ્યંત માતાને ધરપત આપવા મચ્યા. દુષ્યંત, જેની વર્ષોથી વાટ જોઉં છું એ મૃત્યુની ઘડી આવી પહોંચી, તેમાં ડરવા જેવું શું છે? મોતનો મને લવલેસ ભય નથી. મેં તને બોલાવ્યો છે મારું મૃત્યુ ઉજવવા. રાજમાતાના સ્વરમાં ભયનો અણસાર સરખો નહોતો. શરીર કરતાંય મનથી તેઓ વધારે સ્વસ્થ હતા. વસુમતી રાજમાતાએ તમને આ વાત કરી છે? દુષ્યંતે બાજુમાં બેઠેલી રાણીને પૂછ્યું. હા દેવ, તમે આવો તે દરમિયાન અન્ય આપ્તજનોને પણ બોલાવી લેવા તેમણે મને કહ્યું છે. રાજમાતા, રથંત્રી દેવીના શયનખંડમાં ઉત્સવનું વાતાવરણ જામ્યું. દિવસ રાત સ્વજનો આવતા અને જતા. રાજમાતા ગામત્રે જવું હોય તેવા ભાવપૂર્વક આંગતુકોની વિદાય લેતા. રાજમાતા શયનખંડની બાજુમાં રાજવૈદ્ય અને તેમના સહાયકો દિવસ રાત હાજર રહેતા. બીજા એક ખંડમાં બ્રાહ્મણો રાજમાતા સાંભળી શકે તે રીતે વેદની ઋચાઓ ગાતા. યત્રાનું કામમ ચરણમ ત્રિનાકે ત્રિદિવે દિવહ લોકાયત્ર જ્યોતિપ્ત મંતસ્તત્ર मामृतं कृधि इंद्रायै नन्दो परिस्त्रवः यत्र कामा निकामाश्च ब्रदनस्य विष्टुप्पः स्वथा च यत्र तृप्तिश्च तत्राम ममृतं कृधि इंद्रायन्दो परिस्त्रवः यत्र नन्दाश्च मोदाश्च मुदः प्रमुद भासते कामस्य यत्राप्ताः कामा तत्रामां मृतं क्रुद्री इंद्रायन्दो परिस्त्रवः हे परमात्मा जहाँ त्रिविध दुख रहित अने प्री सूर्यथी प्रकाशित ज्ञानयुक्त अने शुद्ध विज्ञानयुक्त मुक्ति सिद्ध करेला जीवात्मा विहरे छे तेवा आपना स्वरूपमा मने लीन करो ऐश्चर्य प्राप्ति अर्थे आपनी कृपा उतारो परमात्मा के जेनी अंदर सर्व कामना अभिलाषा छूटी जाए छे अने जेमा महाप्रकाशवान सूर्यनु विशिष्ट सुख तथा पूर्ण तृप्ति छे तेवा आपना स्वरूपमा मने लीन करो ऐश्चर्य प्राप्ति अर्थे आपनी कृपा उतरो हे सर्वानंद युक्त जगदीश्वर आपनामा संपूर्ण समृद्धि हर्ष प्रसन्नता स्थित छे जेमा मुक्षुनी सर्व अभिलाषा पूर्ण थाय तेवा आपना स्वरूपमा मने लीन करो ऐश्चर्य प्राप्ति अर्थे आपनी कृपा उतरो माँ सौने भलामण करो छो तो मने तेमाथी बात केम राख्यो छे दुष्यंते राजमाता ने मजाक में पूछू तने सी भलामण करो तारी पात्रता थी हूँ प्रसन्न छू छत्ता माता नो जीव छे ने एक बात कहवानु मन थई जाए छे दुष्यंत धर्म संसारनो आधार स्तंभ छे धर्म पालन में कभी खामी आवा न देतो रथंत्री देवी ने मन सत्ता समृद्धि करता धर्म विशेष महत्वनो हतो मां ईश्वर मने तमारी आ पवित्र आज्ञानु पालन करवानु सामर्थ्य अर्पो तमारी आशीष तो जोईशे ज दुष्यंत धर्म पालन नी वात ते आज्ञा मानी तो हवे मारी आशीषनी वात पण सांभळी ले राजमाताए प्रेमपूर्वक कह्युं माता हमेशा पुत्रनुं कल्याण वांछे छे दुष्यंते कह्युं पुत्र पोतानी पात्रता विकसावे तेमां माताની ઈચ્છા પણ ફરવતી બનતી હશે ને દુષ્યંત તારો પુત્ર ચક્રવર્તી હો માતા રથંત્રી દેવીએ આશીર્વાદ પુત્રને નહીં પૌત્રને આપ્યા માં હું ધન્ય બન્યો હવે એક આશંકા વ્યક્ત કરું તમારી સ્વપ્નની આગાહી ખોટી ઠરે તો દુઃખી નહીં થાવ ને બધા સ્વપ્ન સાચા ન પણ પડે અને તમને સંસાર છોડી જવાની ઉતાવળસી છે દુષ્યંત માતાને ચેતવતા હતા કે તેમના ગજાનું માપ કાઢતા હતા દુષ્યંત છેલ્લા 4-5 વર્ષથી હું હર્ષશોકના દ્વંદ્વથી મુક્ત થઈ ગઈ છું જીવનની કોઈ અભિલાષા અપૂર્ણ નથી હવે કંઈ કરવાનું બાકી રહ્યું હોય તેમ નથી લાગતું રાજમાતા મુક્ત દશામાં જીવતા હતા મૃત્યુ આવે કે ન આવે એ બંને પરિસ્થિતિ તેમને મન સમાન છે એમ રથંત્રી દેવીને સૂચવ્યું રાજપ્રસાદ મેઘ પ્રતિછંદમાં એ 2 દિવસ દરમિયાન અધ્યાત્મ ભાવ નીતરી રહ્યો રથંત્રી દેવી પથારીમાં પડ્યા વેદ મંત્રો સાંભળતા આપજનો સાથે સહજપણે વાતો કરતા ક્યારેક થોડું ટીખર પણ કરી લેતા તેમના વદન પર મુદિતા પ્રસરી રહી હતી કશો વલોપાત નહોતો અગિયારસ આવી રથંત્રી દેવી એમના નિયમ અનુસાર ઉષહ કાલે ઉઠ્યા. કોઈને કશો વિક્ષેપ ન થાય તે રીતે ધીમેથી પલંગ પરથી ઉતર્યા. વસુમતી, દુષ્યંતે ધીમે સ્વરે કહ્યું, તમે માતાની સાથે જાઓ. આજ્ઞા મહારાજ. વસુમતી તરત બેઠી થઈ ગઈ. જરૂર નથી દુષ્યંત, પ્રાતઃકર્મ હું મારી મેરે પતાવીશ. રાજમાતાએ કહ્યું, માં અમે તમારી ઈચ્છાનું માન રાખીએ છીએ, તેમ તમે પણ અમારી ઈચ્છા માન્ય રાખો. આજ અગિયારસ છે, વસુમતી તમે સાથે જાઓ. ચાલ વસુમતી, જીવનના અંતિમ દિવસે તમને નારાજ નહીં કરું. રથંત્રી દેવી પુત્ર વધુને ખભે હાથ મૂકી આગળ વધ્યા. સ્નાનાદિ પ્રાતઃકર્મ પતાવી રથંત્રી દેવી રાણી વસુમતી સાથે શયનખંડમાં પાછા ફર્યા. ત્યારે સૌ જાગી ગયા હતા. વાર્ધક્યની સામાન્ય અશક્તિ જતી કરીએ તો રાજમાતા એકંદરે સ્વસ્થ હતા. તેઓ શાંતિપૂર્વક પલંગ પર બેઠા. બાજુના ખંડમાં શરૂ થયેલ વેદગાન સાંભળવામાં ચિત્ત પરોવ્યું. માં, તમને કશી અકરામણ થાય છે? દુષ્યંતે કઈ વારે પૂછ્યું. ના, અકરામણ કશી નથી, પણ મારો સમય ભરાઈ ગયો છે. માં, તમે શી પૂર્વ તૈયારીની અપેક્ષા રાખી છે? તમને સૌને એકત્ર કર્યા તે પૂર્વ તૈયારી જ છે ને. મારા પલંગ પાસે ગોબર લીપાવી રાખો, હું મારો મંત્ર જાપ પૂરો કરું છું. કઈ રથંત્રી દેવી આંખો મીચી આડે પડખે થયા. શયનખંડમાં અનેક લોકો હતા, છતાં સંપૂર્ણ શાંતિ પ્રવર્તી હતી. થોડી વારે રાજમાતાના શ્વાસ ઉચ્છ્વાસમાં ક્રિયા અનિયમિત થતી લાગી, એટલે દુષ્યંતે રાજવૈદ્યને ઈશારાથી પોતાની પાસે બોલાવી કાનમાં કહ્યું, જરા જુઓ તો રાજમાતાનો શ્વાસ આમ કેમ ચાલે છે? મહારાજ, આ નબળું ચિહ્ન છે, રાજવૈદ્ય નાડી જોતા કહ્યું. દુષ્યંત, મારો ફેરો પૂરો થયો. રથંત્રી દેવીએ પ્રયત્નપૂર્વક નીચે નેત્રે મંદ સ્વરે કહ્યું, મને કોઈ સ્વપ્નમાંય શા માટે છેતરે? માં, તમારી કોઈ ઈચ્છા છે? દુષ્યંત સ્વસ્થ રહેવા મચતા હતા. ના, મને સાથે લો, રાજમાતાએ અંતિમ ઈચ્છા વ્યક્ત કરી. દુષ્યંતે રાજવૈદ્ય સામે જોયો. રાજવૈદ્ય ઈશારાથી જીવનની બાજી પૂરી થઈ છે એમ સૂચવ્યું. રથંત્રી દેવી સાથે લીધા અને બીજી જ પરે ઓમકારનો જપ કરતા તેમના પ્રાણ આંખો દ્વારા ઉડી ગયા. તેમના ખુલ્લા રહી ગયેલ નેત્ર શૂન્ય નહોતા, તેમાં જાણે સમગ્ર સંસાર પ્રતિબિંબિત થતો હતો. હા, સ્નેહપૂર્ણ સંસાર, કલુપતિતાનો તેમાં અંશ સરખો નહોતો. રાજમાતાની ઈચ્છાને માન આપી તેમની આખરી વેરા માટે આવશ્યક એવી બધી તૈયારીઓ કરી રાખવામાં આવી હતી, પરંતુ તેઓ નિર્ધારિત સમયે અવસાન પામશે તે વિશે ઘણાને આશંકા હતી. રથંતર દેવીએ છેલ્લો શ્વાસ લીધો ત્યારે સૌ સ્તબ્ધ થઈ ગયા. મહારાજ દુષ્યંતને આઘાત લાગ્યો. માતાની પૂરી અવસ્થા હતી, છતાં તેઓ પોતાને આ રીતે છોડી જશે તેની દુષ્યંતને કલ્પના સરખી નહોતી. જીવનના અન્ય રોકાણોને લીધે પોતે માતાને પૂરતો સમય નહોતા આપી શકતા. તેનો પશ્ચાતાપ દુષ્યંતના અંતરને આવરી રહ્યો. માતા સાથેના અનેક સંભારણા દુષ્યંતની મનોભોમમાં તાજા થવા લાગ્યા. આ સંભારણાને વાગોરવામાં ખોવાયેલ દુષ્યંત શૂન્યમસ્ત બની ગયા. જીવનના સામાન્ય વ્યવહાર તે તત્કાર પૂરતા ભૂલી ગયા. માતાના મૃત્યુનો આઘાત જાણે તેમના જીવનમાં બાધારૂપ બની ગયો. દુષ્યંતને આટલા ઉદાસ જોઈ સૌ વ્યથિત થતા, પરંતુ અમાત્ય પિશુને તેમને થોડા દિવસ શોકમગ્ન રહેવા દીધા. અનુભવી અમાત્ય સમજતા હતા કે માનવીને આઘાત લાગે ત્યારે થોડો વખત તેને આત્માના એકાંતમાં રહેવા દેવો જોઈએ. ઉદાસી આવે પ્રસંગે આઘાત રૂઝવનાર લેપની ગરજ સારે છે. મહારાજ દુષ્યંતની ખિન્નતા એક મહિના કરતાં લાંબી ચાલી ત્યારે અમાત્યને ફિકર થઈ. મહારાજના અંતેવાસી દ્વારા તેમણે તેમના વ્યવહારની વાતોમાં રસ લેતા કરવા પ્રયત્ન કરી જોયા, પણ કશું વર્યું નહીં. દુષ્યંત શોકના કોચલામાંથી બહાર ન નીકળ્યા. છેલ્લે અમાત્ય પિશુંત પોતે મહારાજ દુષ્યંતને મળવા આવ્યા. દુષ્યંતને અમાત્યને જોવા છતાં ન કયો સત્કારનો એક શબ્દ કે ન કર્યા ઓળખાણનો એક ઉશારો, પણ અમાત્ય પિશુંત મહારાજ પાસેથી ખસ્યા નહીં, મૂંગા મૂંગા બેસી રહ્યા. અમાત્ય કૃતનિશ્ચયી હતા. દુષ્યંતને તેઓ જીવનના વ્યવહારમાં પાછા ખેંચવા માગતા હતા. અમાત્યજી, તમારે કંઈ કહેવું છે? ઘણીવારે દુષ્યંત શોકમગ્ન છતાં આટલું પૂછ્યા વિના ન રહી શક્યા. અમાત્યને લાંબા વખતથી વાટ જોતા બેઠેલા જોઈ તેમની સૌજન્ય ભાવના સરવરી. હા મહારાજ, અમાત્ય પિશુને ટાઢે કોઠે કહ્યું, દુષ્યંત વાતચીત કર્યા વિના નહીં રહી શકે એવી તેમને ખાતરી હતી. અમાત્યએ જીવનની અનેક તડકી છાંયડી જોઈ નાખી હતી. થોડો સમય મારા વિના રાજ્યતંત્ર ન ચલાવી શકો? દુષ્યંત ચીડાયા હોવા છતાં તોછડાઈ પ્રદર્શન કરવાથી દૂર રહ્યા. મહારાજ, હું બરાબર સમજું છું કે આપ ઉદ્વિગ્ન હો ત્યારે રોજ બરોજના રાજ્ય વહીવટનો સમગ્ર ભાર મારે ઉપાડી લેવો જોઈએ. ઝીણી ઝીણી બાબતમાં આપને તકલીફ ન દેવાય. સામાન્ય પરિસ્થિતિમાં મેં આપને શ્રમ આપવાનું ટાળ્યું હોત. અમાત્ય પિશુન શક્ય તેટલી મધુરતાપૂર્વક આટલું કહીને ગણતરીપૂર્વક અટક્યા. મહારાજ દુષ્યંતને પોતાની ઉપેક્ષા કરવાને બદલે પ્રશ્ન પૂછ્યો એમાં તેમને પોતાના પ્રયત્નની સફળતાનો અંશ દેખાયો. કશું અસામાન્ય બન્યું છે? અત્યાર સુધી વાર્તાલાપથી દૂર નાસ્તા દુષ્યંત રસપૂર્વક પૂછી રહ્યા. આ રીતે દુષ્યંતને રાજવહીવટ અંગેની પોતાની જવાબદારીનો આડકતરો સ્વીકાર કર્યો. જી મહારાજ, અમાત્યએ કહ્યું. શું છે? દુષ્યંતની દ્રષ્ટિમાં પણ પ્રશ્ન ડોકાઈ રહ્યો. મારે નહીં પણ આપે નિર્ણય કરવો પડે અને તે પણ સત્વરે તેવી પરિસ્થિતિ ઉપસ્થિત થઈ છે. અમાત્યએ કઈ બાબતનો નિર્ણય લેવાનો છે તેની સ્પષ્ટતા કરવાને બદલે વાર્તાલાપ લંબાવ્યો. વાર્તાલાપ લંબાય અને દુષ્યંત તેમાં રસ લેતા થાય તો તેમના મનમાં જામી ગયેલું વિષાદનું ધુમ્મસ આપોઆપ વિખરાઈ જાય તેવી અમાત્યની ગણતરી હતી. કર્તવ્ય પાલનના દઢ સંસ્કાર ધરાવતા દુષ્યંત કર્તવ્યનો સાદ આવે ત્યારે અદબવાળીને બેસી નહીં રહે તેમ અમાત્ય માનતા હતા. માનવીનો મનોવ્યાપાર સમજવામાં અમાત્ય કુશળ હતા. મૂળ મુદ્દાને લાંબી લાંબી વાતોમાં ગોપાવવાને બદલે મારે સી બાબતનો નિર્ણય લેવાનો છે તે કહી દો ને. દુષ્યંતના સ્વરમાં આછી ચીડનો ભાવ આવ્યો. અમાત્યને આ ચીડ ગમી. માણસ સુનમુન બની જાય તેના કરતાં ચીડાય તો તેને સમજાવવાનું સરળ બને છે. કારની એરણ પર ગડાઈને તૈયાર થયેલા અમાત્ય પિશુન માનવ સ્વભાવ ક્યારે કેવો વળાંક લેશે તેના જાણકાર હતા. પ્રત્યક્ષ રીતે મહારાજને નારાજ કરવા છતાં અમાત્ય દુષ્યંતને નિરુત્સાહના કોચલામાંથી બહાર કાઢવામાં સફળ થયા. મહારાજ, કેવું દુર્દૈવ છે કે આપ શોકમગ્ન છો અને અર્ઘા રહેવા ચાહો છો ત્યારે જ સકવર્તી નિર્ણય કરવાનો પ્રસંગ ઉપસ્થિત થયો છે. દેવાધિદેવ ઇન્દ્ર રાજા આપની સહાય વાંચે છે, કંઈ અમાત્ય દુષ્યંત સામે જોઈ રહ્યા. દુષ્યંતને વાર્તાલાપમાં એવી ખૂબીથી ખેંચવામાં આવ્યા કે હવે તે ઉપસ્થિત થયેલ કોયડાની ચર્ચાથી અલિપ્ત રહી શકે તેમ નહોતા. ઉલટી તેમને અમાત્ય પર ચીડાવવા બદલ થોડી શરમ લાગી. સ્વર્ગલોકથી કોઈ દૂત આવ્યો છે? દુષ્યંતે રાજ્યપદની લગામ પાછી હાથમાં લીધી હોય તેમ પૂછ્યું. હા મહારાજ, ઇન્દ્રરાજાના વિશિષ્ટ પ્રતિનિધિ તરીકે માટલી પોતે એક સપ્તાહથી પ્રતિષ્ઠાનપુરમાં આપની વાટ જોતા બેઠા છે, પરંતુ રાજમાતાના અણચિંત્યા અવસાન બાદ આપ એટલા વ્યગ્ર હતા કે માટલીને આપ સમક્ષ લાવતા મને સંકોચ થતો હતો. મહારાજ, ઇન્દ્રરાજાના અંગત સારથી માટલીને દીર્ઘકાળ પર્યંત મુલાકાત આપ્યા વિના રોકી રાખીએ તો સ્વર્ગલોકનું અપમાન કર્યા જેવું લાગે. અમાત્ય પિશુને દુષ્યંતને રાજ્ય કારોબારમાં રસ લેતા કરવા સરસ મુદ્દો રજૂ કર્યો. ખરું છે, સ્વર્ગલોક પ્રત્યે એવો અવિવેક ન કરાય. દુષ્યંત જાણે અમાત્યને સમજાવવા બેઠા. મનમાં તેઓ અમાત્યની ચીકણાશથી પ્રસન્ન હતા. એટલે તો મહારાજ, આપને અપ્રસન્ન કરવાનો જોખમ લઈને મેં આ વાત આપના લક્ષ્ય પર મૂકી. અમાત્યની કુશળતા કારાગત નીવડી હતી. સારું કર્યું. મારા પૂર્વજો પુરુરવા અને નહુષની જેમ ઇન્દ્ર મને સહાય અર્થે બોલાવે તે જીવનની ક્ષાતત્વની કેવડી મોટી સિદ્ધિ છે. દાનવોએ દેવલોક પર આક્રમણ કર્યું હોય તો મારે ઇન્દ્રની સહાયમાં જવું જોઈએ. દુષ્યંત ઉત્સાહમાં આવી ગયા. દુષ્યંતનું ક્ષાત્ર તે જ વિષાદનું વાદળ ભેદી બહાર આવ્યું. ઘડી પહેલાં પોતે હતાશ બની લમણે હાથ દઈને બેઠા હતા એ વાત તેઓ દુઃસ્વપ્નની જેમ ભૂલવા મથ્યા. માત્ર જવું જોઈએ એટલું જ નહીં, તત્કાલ જવું જોઈએ. અમાત્ય પિશુને મોકો જોઈને ચાનક ચડાવી. ખરું છે અમાત્યજી, હું માટલી સાથે વહેલી તકે આકાશરથમાં સ્વર્ગલોક પહોંચી જવા માંગુ છું. પાછળથી ભદ્રેસન સેના લઈને તરત નીકળે એવો પ્રબંધ કરજો. દુષ્યંત ઇન્દ્રની સહાયમાં જવા થનગની રહ્યા. યશસ્વી પૂર્વજોની જોડાજોડ પોતાનું નામ પણ ચંદ્રવંશી રાજવીઓમાં ચમકશે તેનો આનંદ દુષ્યંતનું હૃદય ભરી રહ્યો. સામે પડકાર આવ્યો એટલે દુષ્યંત બીજું બધું ભૂલી ગયા. મહારાજ, આપ આજે જ નીકળવાને બદલે બે એક દિવસ પછી જાઓ તો ચાલે. અમાત્યને મહારાજ પર અંકુશ રાખવો પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ. એટલી ઢીલ કરવાનું કારણ? મહારાજ, આપ દેવદાનવના યુદ્ધમાં જાઓ છો. અંતિમ વિજય આપનો અને દેવોનો થવાનો છે તેની મને ખાતરી છે. પરંતુ યુદ્ધનો અંત આવતા કદાચ 4-5 વર્ષ નીકળી જાય. આપની અનુપસ્થિતિમાં કશો વાંધો ન આવે તે રીતે પ્રતિષ્ઠાનપુરનું બધું વ્યવસ્થિત કરીને જાઓ તો સારું. અમાત્યજી, દેવોના રાજા ઇન્દ્રનું તેડું હોય, અસુરો સામે યુદ્ધે ચડવાનું હોય ત્યારે હું વહીવટના કુથામાં પડું? ના ના, મારું ચિત્ત એમાં નહીં ચોંટે. તમે એ બધું જાળવી લેજો. માટલીને મારા નિર્ણયની જાણ કરો. પુરોહિત સોમરાતને બોલાવી પ્રયાણનું શુભ મુહૂર્ત કાઢી આપવા કહો. હું નીકળું તે પહેલાં ભદ્રસેન મને મળી જાય. સેનાને સ્વર્ગલોક કેવી રીતે પહોંચાડવી તેની સૂચના હું તેમને પ્રત્યક્ષ આપવા માંગુ છું. મહારાજ, દુષ્યંતે મહિના ઉપરાંતની નિવૃત્તિનો વટક વાર્તા હોય તેમ ટપોટપ આદેશ આપવા માંડ્યા. ઘડી પહેલાં સુનકારમાં લપેટાયેલો રાજ્યપ્રસાદ મેઘ પ્રતિછંદ એકાએક પ્રવૃત્તિથી ધમધમી ઉઠ્યો. વિદ્યુત સંચાર થયો હોય તેમ સૌ સ્ફૂર્તિપૂર્વક દોડાદોડી કરવા લાગ્યા. અમાત્ય અને સેનાપતિ સાથેની વાતચીત પતાવી દુષ્યંત રાણીવાસમાં ગયા. પરિચારિકા વેત્રાવતી પહોંચે તે પહેલાં દુષ્યંત વસુમતી પાસે પહોંચી ગયા. પાછળ જ આવતી વેત્રવતીને દુષ્યંતે કહ્યું, જા રાણી ભગીરથને અહીં બોલાવી લાવ. આજ્ઞા મહારાજ, કહી વેત્રવતી ગઈ. તલ્લિકા વસુમતીએ પોતાની દાસીને કહ્યું, મહારાજ માટે પેઈ લાવ. વસુમતી, હું યુદ્ધમાં ઇન્દ્રની સહાય અર્થે સ્વર્ગલોકમાં જાઉં છું. દુષ્યંતે તલ્લિકા ગયા પછી કહ્યું, કેટલા સમય માટે જાઓ છો મહારાજ? વસુમતીએ પૂછ્યું. એની મને ખબર નથી. અસુરોને હરાવી તરત પાછો ફરીશ. એમાં કદાચ થોડા વર્ષ પણ થાય. આ વખત અસુરોને તેઓ ફરી માથું ન ઉંચકે તેવો પાઠ શીખવવો છે. એ પછી દુષ્યંત ભલામણ કરતા હતા ત્યાં રાણી ભગીરથી આવી પહોંચી. દુષ્યંતે બંનેને કહ્યું, મારી અનુપસ્થિતિમાં પ્રતિષ્ઠાન પૂરનું ધ્યાન રાખજો. રાજ્યના કારોબાર પર અમાત્ય ધ્યાન રાખશે. બીજી બાબત તમે બંને સંભાળજો. હંસ પદિકાને તેના સંગીતના અભ્યાસમાં સગવડ કરી આપજો. આપણા કુળની પ્રતિષ્ઠા વધે તેમ કરજો. આ સિવાય બીજી કોઈ ભલામણ કરવાનું મને સૂઝતું નથી. મહારાજ, ભગીરથીએ કહ્યું, પ્રતિષ્ઠાન પૂર વિશે આપ નચિંત રહેજો. પ્રજાજનોએ દુષ્યંતને સાદી છતાં ભાવભરી વિદાય આપી. મહારાજને આવજો કહેતી વખતે લોકોના અંતર ગૌરવથી છલકાતા હતા. સ્વયં દેવાધિદેવ ઇન્દ્રને પોતાના રાજવીની સહાય શોધવી પડી. તેનો પોરસ નાનાથી માડી મોટા સુધીના બધા પ્રતિષ્ઠા પૂરવાસીઓએ અનુભવ્યો.